मरना रूढ़ाशीर्वाद।
शरमणीय दर्शनं मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेवदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकांतवृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वैगदेवत्वं त्वं वंदे भक्तिकासुतं। अनंतकोटि ब्रह्मांडाधीश्वर सर्वावतारी सर्वकारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में आजनी आ दिव्य सभा में उपस्थित धर्मकुड़ाश्रित वाला सर्वे अमरा संतो श्रीजीना लाडीला धर्मकुड़ाश्रित वाला सर्वे सत्संगेरी भक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमरा हृदयपूर्वक जय स्वामीनारायण। आजे न्यूजर्सी ने आंगणे ભગવાનના દિવ્ય મહિમા અને લીલાઓથી સભર એવા પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની આ દિવ્ય કથા એનો આપણે સૌ લાભ માણી રહ્યા છીએ। વાલા ભક્તો, એક પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે અંધકાર એને કહેવું ન પડે કે તમે ખસો, એ આપોઆપ એને ખસવું પડે। જેમ રૂમની અંદર દીવો પ્રગટાવીએ તો એ દીવાના પ્રકાશને અંધારાને ધક્કો ન પાડવો પડે, એ આપોઆપ એને અંધકાર એ ઉલેચાઈ જાય। એમ આપણા શાસ્ત્રોએ બહુ એક સુંદર વાત કરી છે કે એવો અંધકાર જેને હાથે ઉલેચવો અશક્ય બને પણ એક દીવો પ્રગટાવ્યો હોય તો એનાથી આખું અંધારું ઉલેચાઈ જાય। એમ મનુષ્યના જીવનની અંદર જ્યારે અનંત જન્મોના કર્મોના બંધન જીવાત્માને આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપની મુશ્કેલીઓ અને અનંત પ્રકારે જન્મ મરણના માયાના જે બંધન એમાં જે અંધકારાની અંદર જે અંધારાની અંદર જીવાત્મા સપડાયેલો છે એને જ્યારે ભગવાનના સ્વરૂપ રૂપી ભગવાનની મૂર્તિ રૂપી અને ભગવાનના મહાત્મ જ્ઞાન રૂપી જ્યારે હૃદયની અંદર દીવો પ્રકાશમાન થાય ત્યારે જીવનની અંદરથી એને અંધારું ઉલેચાઈ જાય છે, એના જીવનમાંથી અંધકાર દૂર થાય છે। આ સંસારની અંદર તમે જ્યાં દ્રષ્ટિ નાખો, જ્યાં તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ તમને એવો જોવા નહીં મળે જે એમ કહેતો હોય કે અમારે આ સંસારમાં દુઃખી થવું છે। મનુષ્ય માત્ર અથવા એમ કહીએ તો અતિશયોક્તિ નહીં કે કોઈ પણ પશુ પક્ષી માત્ર જીવાત્મા જે જે શરીર ધારણ કરીને આ સંસારની અંદર આવે છે એ તમામ એક અપેક્ષા લઈને આવે છે કે એના જીવનની અંદર એને સુખી થવું છે। આપણે આપણા દેશને આપણા પરિવારને આપણી માતૃભૂમિને છોડીને અહીંયા આવ્યા તો એની પાછળનો એક ઉદ્દેશ હતો કે આપણે સુખી થવું છે। પણ આ વ્યવહારિક સુખ અને આધ્યાત્મિક સુખનો એક તફાવત એનો વિવેક જીવાત્મા જો સમજે તો તમને ખ્યાલ આવશે કે જે સુખને આપણે સુખ માનીએ છીએ એ વાસ્તવમાં સુખ છે કે નહીં। શાસ્ત્રકારો એના દ્રષ્ટાંતો દીધા કે જો ધન સંપત્તિમાં સુખ હોત, જો રાજવૈભવમાં સુખ હોત તો મોટા મોટા રાજવી પુરુષો પોતાના ઘરબાર અને રાજપાટને છોડીને ભગવાનને ગોતવા માટે શાંતિની શોધ માટે એ જંગલમાં ન ભટક્યા હોત। ઘણી વખત એવા દ્રષ્ટાંતો આપણને સાંભળવા મળે કે એક મહેલની અંદર જેવા મકાનની અંદર રહેતો માણસ હોય એને ઊંઘ ન આવતી હોય, રાતે એને ઊંઘની દવા લેવી પડતી હોય, અને એક ફકીર જેવો માણસ શાંતિથી રોડના કિનારા ઉપર એ ફૂટપાથ ઉપર એ શાંતિની નિંદ્રા લેતો હોય ત્યારે એના જીવનની અંદર જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે ખબર પડે છે કે આપણે જેને સુખ માન્યું છે એ વાસ્તવમાં સુખ છે કે કેમ। જોકે દરેક વ્યક્તિની પોતપોતાની વ્યાખ્યાઓ હોઈ શકે સુખની, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ એક બહુ સુંદર પ્રસિદ્ધ પ્રસંગ આપણા સંપ્રદાયનો છે। એક વખત મહારાજ ગઢપુરની અંદર અક્ષરરોડીની અંદર બિરાજમાન હતા અને એમની સામે મુક્તાનંદ સ્વામી આવ્યા છે, અને મુક્તાનંદ સ્વામીએ જ્યારે મહારાજની આગળ આવીને બેઠા ત્યારે મહારાજે સહજ પૂછ્યું, સ્વામીના મુખ ઉપર ઉદ્વેગ હતો, આમાં શાંતિ જેવું હતું. એટલે મહારાજે સહજ એમને પૂછ્યું, સ્વામી કેમ મનની અંદર આ શાંતિ ને ઉદ્વેગ જણાય છે? ત્યારે સ્વામીએ મહારાજને કીધું, મહારાજ મનની અંદર અંતરમાં ટાઢક થાય એવો કોઈ અમને વાત કરો. એટલે મહારાજે સહજ પોતાના પ્રાગટ્યની વાત શરૂ કરી. મહારાજ કે અમે બદ્રિકાશ્રમની અંદર જે શ્રાપ થયો ત્યાર પછી અમે ધર્મદેવ ભક્તિ માતાને ઘરે ચપિયાપુરની અંદર જન્મ લીધું. અમે આ પ્રમાણે ક્રીડાઓ કરતા, ત્યાં રમતા, ખાંપા તલાવડી યાદ કરી મહારાજ, બધા કાળીદત્તનો વધ વગેરે અનેક પ્રસંગો મહારાજે એમને યાદ કરીને સંભળાવ્યા. મુક્તાનંદ સ્વામી થોડી વાત સાંભળીને પછી મહારાજને ટોક્યા. મહારાજને કે મહારાજ મને અંતરમાં ટાઢક થાય એવી કંઈ વાત કરો, આ તો તમે બીજી વાત કરો છો. મહારાજે ફરી શરૂ કર્યું કે અમે નાની વયે ઘર બહારનો અમે અભ્યાસ, વિદ્યા અભ્યાસ કર્યો, અયોધ્યાની અંદર અમે અમારા પિતા પાસે યજ્ઞોપવિત લીધા વગેરે, ભગવાન પોતાના ચરિત્રો સંભળાવવા માંડ્યા. થોડો સમય થયો, સ્વામીની ફરી ધીરજ ખૂટી. સ્વામીએ ફરી કીધું, મહારાજ અંતરમાં કંઈક ટાઢક થાય એવી વાત કરો. એવું 3-4 વખત બન્યું એટલે મહારાજે કીધું કે કામ કરો, ગુજરાતથી ભક્તોનો પત્ર આવ્યો છે ને ત્યાં સત્સંગ માટે સંતોને બોલાવ્યા છે, તમે ગુજરાત સત્સંગ માટે જાઓ. મુક્તાનંદ સ્વામી ભારેલા મને ગઢપુરથી નીકળે છે. ગોપાળાનંદ સ્વામી એમને વળાવવા માટે રાધાવાવ સુધી જાય છે ને રસ્તામાં સ્વામીએ વૃતાંત કીધું કે આજે મેં ભગવાનની પાસે, મહારાજ પાસે જઈને મારા હૃદયમાં અંતરમાં શાંતિ થાય એની જ્યારે વાત કરવાની મેં માંગણી કરી ત્યારે મને મહારાજે 2-3 વખત આવું વાતો કરી, પોતાના ચરિત્રો બતાવ્યા. પછી ગોપાળાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને સમજાવ્યું કે વાલા કે હે સ્વામી, આ સંસારની અંદર ભગવાનના ચરિત્રોથી વિશેષ, ભગવાનની મૂર્તિથી વિશેષ અંતરમાં ટાઢક કરે એવું કોઈ પદાર્થ નથી, આ વાત નિર્વિવાદ જાણું. તમે મહારાજને પૂછતા હતા કે અંતરમાં ટાઢક થાય, તમે એમ કીધું હોત કે મનને મન બુદ્ધિ શાંત થાય, શરીરને શાંતિ થાય, તૃપ્તિ થાય એવી વાત કરો તો કદાચ આદિ કોઈ આગ બીજી વાતો કરી હોત. પણ તમે મહારાજને અંતરમાં ટાઢક થાય એવો જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે અંતરમાં તો કેવળ ભગવાનના પ્રાપ્તિથી ટાઢક વળે છે, બાકી આ જગતના કોઈ પદાર્થથી ટાઢક ન વળે. અને આ વાત જ્યારે એમને સમજાણી પછી ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો વળાવીને પાછા આવ્યા. સ્વામીની સાથે બીજા સંતો હતા, એમને મહારાજને બધી વૃત્તાંતની વાત કરી. આ બાજુ મુક્તાનંદ સ્વામીને મનમાં સમજાણું કે મને જે મહારાજ પ્રાપ્ત કરાવતા હતા એની મહત્તા શું હતી, પણ મહારાજે તો ગુજરાત જવાની આજ્ઞા એટલે ચરોતરમાં કથાવાર્તા માટે આજ્ઞા કરી હતી એટલે પાછા કેમ આવવું. મહારાજ ગોપાળાનંદ સ્વામીની સાથે જે સંતો હતા એમને મહારાજને વાત કરી. મહારાજે પછી સ્વામીને પાછા તેડાવ્યા અને સ્વામી પાછા આવ્યા, અક્ષરરોડીમાં ગયા અને મહારાજની મૂર્તિની સામે ઉભા રહી, આમ આંખમાં જેને કહેવાય કે ભીજેલી આંખે ભગવાનની મૂર્તિને જોઈ અને મહારાજ ગદગદ કંઠે સ્વામીએ મહારાજની સ્તુતિ કરી છે. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો કે આ સંસારની અંદર વ્યક્તિ સુખ અને શાંતિની શોધ માટે જ્યાં ત્યાં ફાંફા મારે છે અને મહત્વતા એ છે કે જે સુખ અને શાંતિ સહજતાથી પ્રાપ્ત થઈ શકે એમ છે જો એની પદ્ધતિ ને એના બતાવેલા માર્ગ ઉપર આપણે ચાલીએ તો. આપણે કરીએ છીએ એવું કે માર્ગ પોતાનો ગોતીએ છીએ અને અપેક્ષા આપણે રાખીએ છીએ લક્ષ્યની, તો પોતાના માર્ગે જેને કહેવાય કે આપણે પોતાના ચોઇસથી જો કામ કરવા જઈએ તો એ પ્રાપ્તિ ક્યારેય નથી થતી. પણ જે શાસ્ત્રોએ, જે ભગવાને આપણને માર્ગ ચીંધ્યો છે એ માર્ગ ઉપર ચાલીને આપણે કાર્ય કરીએ તો નિસંદેહ આપણને એ શાંતિની અનુભૂતિ થાય, એમાં જરાય શંકાને સ્થાન નથી. આજે એવો દિવ્ય ભગવાનના ચરિત્રો, જે ચરિત્રોના આપણે ગુણાનુવાદ, મહારાજે ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ બહુ સુંદર વાત લખી, ભગવાનના જન્મ અને કર્મને જે દિવ્ય જાણે છે એની અંદર ભગવાનપણાનો જે ભાવ રાખી અને જે એની કથાને એના લીલાઓ ચરિત્રોની અંદર જે દિવ્ય ભાવ રાખી અને શ્રવણ કરે છે એને પુનર્જન્મની પ્રાપ્તિ નથી થતી, અર્થાત જન્મ મરણના ફેરામાંથી જીવાત્મા મુક્ત થઈ અને ભગવત ચરણને પામી એ ભગવાનની કૃપા, ભગવાનના સાનિધ્યની અંદર પરમ સુખને, પરમ સુખ સુખને અને શાંતિની અનુભૂતિને અનુભવ કરે છે. આજે એ અનુભૂતિ કરવાનો દાખલો આપણે બધાએ જો કરવા માંડીએ પછી જગત અને ભગવાનના ચરિત્રોને આપણે જીવનની અંદર વણી લઈએ તો મહારાજના કહ્યા પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણો પણ બેડો પાર થાય, એમાં જરાય શંકાને સ્થાન નથી, એવી સ્થિતિ પમાડવાનો આપણો દાખલો છે. માટે કોઈ ભૌતિક સુખને ઈચ્છા રાખો, હું કાયમ કહું છું એમાં જરાય નાનપ ન કે એમાં કોઈ ખોટ નથી, તમે સુખી થવાના સંકલ્પો કરો અને હું ભગવાનને તમારા વતી પ્રાર્થના કરું કે તમને સંકલ્પ ન કરવા પડે. અને જો કે મારે પ્રાર્થના કરવાની પણ જરૂર નથી, કારણ કે મારા જે પહેલું વરદાન જ્યારે ગાદી મારા જે સંપ્રદાયની ધુરા સંભાળી ત્યારે સૌથી પહેલું વરદાન મારા જે માંગ્યું કે અમારો આશ્રિત અન્નવસ્ત્ર અને આબરૂય કરીને સુખીઓ રહે. એટલે ભૌતિક સુખની યાચના કરવાની જરૂર ન પડે, ભગવાન તમને અઢળક આપે. પણ હું ચોક્કસ એની પ્રાર્થના ચોક્કસ કરીશ કે ભગવાન તમને. જ્યારે એક વસ્તુ બહુ સુંદર પ્રસંગ છે સંપ્રદાયની અંદર, જ્યારે મુક્તાનંદ સ્વામી વડોદરા સભા જીતીને જ્યારે ત્યાં આપણે જ્યારે પરોક્ષના અને જે મતપંથીઓ હતા વિધર્મીઓ હતા એમને સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય નથી અને આ સંપ્રદાય એ પ્રગટ પ્રમાણમાં ભગવાનનું પુરુષોત્તમ નારાયણનો પ્રગટ પ્રાગટ્ય નથી, આવા જ્યારે અનેક પ્રકારના કુતર્ક કરતા પછી સંપ્રદાયનો ઇતિહાસ છે. મુક્તાનંદ સ્વામી વડોદરા સભા જીતવા ગયા છે અને સભાની અંદર એનો સત્સંગી જીવન ગ્રંથની અંદર સવિસ્તાર ઉલ્લેખ કરેલો છે. એ સભાની અંદર બહુ સુંદર રીતે ભગવાનનો એમાં વિજય ઘોષ થયો અને આ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે અને ભગવાન સ્વામિનારાયણ એ ભગવાનનું સ્વરૂપ છે એવું જ્યારે પ્રમાણિત ત્યાં થયું, પછી મુક્તાનંદ સ્વામીને રાજા જે હતા ગાયકવાડ સરકાર એમને મુક્તાનંદ સ્વામીને મળવાની ઈચ્છા થઈ અને મુક્તાનંદ સ્વામીને મહેલમાં તેડાવ્યા. ત્યારે ભાવપુરાણી જે મધ્યસ્થી તરીકે હતા એમને બધું વૃત્તાંત એ ગાયકવાડ રાજાને સંભળાવ્યું અને સરકાર એમને કીધું કે આ રીતે ત્યાં શાસ્ત્રાર્થ થયો છે અને શાસ્ત્રાર્થની અંદર આ રીતે મુક્તાનંદ સ્વામીનો વિજય થયો છે. ગાયકવાડ સરકારને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ખૂબ આદર ભાવ ને ખૂબ આસ્થા હતી અને એ આસ્થાથી સંપ્રદાયનો વિજય થયો છે, મુક્તાનંદ સ્વામીનો વિજય થયો છે એ સાંભળી અને ગાયકવાડ સર રાજાને એમ મહારાજાને મનમાં બહુ આનંદ થયો અને ભાવ વિભોર થઈ અને મુક્તાનંદ સ્વામીને દરવાજા સુધી એમના લેવા ગયા છે, રાજમાં લાવ્યા છે અને બહુ પ્રસંગ વિસ્તારથી વર્ણન કર્યો છે. મુક્તાનંદ સ્વામીને ખૂબ અભિવાદન કર્યું છે, ખૂબ એમને પ્રોત્સાહિત કર્યા છે ત્યારે અને પ્રોત્સાહન કર્યા પછી કીધું છે સ્વામી સ્વામી મને આશીર્વાદ આપો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર શબ્દો કીધા છે, એમને એવા શબ્દો કીધા કે હે રાજન, જે ભગવાનના તમે ને હું અમે આશ્રિત છીએ એ ભગવાન એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે એવો જે આપણી સમજણનો ભાવ એ અખંડ રહે એવા આશીર્વાદ ભગવાને એ મુક્તાનંદ સ્વામીએ એ રાજાને પોતાની વાણીની અંદર આપ્યા. પછી રાજાએ એમને આગ્રહ કર્યો રોકાવો, ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજે એવું મને કીધું હતું હું જ્યારે નીકળ્યો ત્યારે કે વડોદરા બહુ રોકાવાનું નહીં થાય, એનો અર્થ એવો કે કાર્ય પતે એટલે તરત પાછું આવવાનું થશે, પણ છતાંય આગ્રહ છે. બહુ વિસ્તારથી કથા શાસ્ત્રની અંદર લખેલી છે. પણ આ જે ભાવ આ જે આશીર્વાદ ભગવાન પાસે માંગવું તો કેવું માંગવું અને વાસ્તવમાં આશીર્વાદ મળ્યા તો કોણે આશીર્વાદ મળ્યા કહેવાય, જ્યારે ભગવાનની અંદર અખંડ પ્રીતિ અને નીતિ આપણી મતિ ભગવાનના સ્વરૂપમાં રહે અને એ એની અંદર ભગવાનની અંદર આપણી વૃત્તિ અખંડ રહે એવા જ્યારે વાસ્તવમાં આપણને પ્રાપ્તિ થાય તો એ પ્રાપ્તિ ગણવી, એવા આશીર્વાદ મળે તો એ આશીર્વાદ ગણવા અને એવી જ્યારે આપણી મનની સ્થિતિ થાય ત્યારે એને સિદ્ધિ ગણવી. ત્યાં સુધી કોઈ આપણી સિદ્ધિ નથી. આ સ્થિતિને પામવા માટે આપણે જે મોક્ષને પામો, મહારાજે તો બહુ સહજ કર્યો છે ને એટલે આપણને એમ લાગે કે પેલા ટકેશેર ભાજીને ટકેશેર મૂળા એવું આપણને લાગે છે, પણ એવું નથી. આ દેવતાઓને ઋષિમુનિઓને અનેક એવા જન્મો જન્માંતરથી જે મથે છે એને પણ પ્રાપ્ત ન થાય એવી સિદ્ધિ એ ભગવાને સહજતાથી આપણને સરળતાથી કરી બતાવી છે. આપણે એની અંદર જો વળગીને રહીશું અને એટલા માટે શાસ્ત્રોએ લખ્યું ને હરિનો માર્ગ તો છે શુરાનો નહીં કાયરનું કામ. આમાં કાયર થઈને મહારાજે વાત બહુ સુંદર કાયરતાના શબ્દ મેં હમણાં થોડા દિવસ પહેલા વાત કરી હતી કે કાયરતાના શબ્દ ઉપર મહારાજે ખૂબ વચનામૃતની અંદર અનેક વખત મહારાજે ટકોર કરી છે. મહારાજ કે ધ્યાન કરતા મૂર્તિ ન દેખાય કાયર ન થવું, મહારાજ કે પાજી પલાવ કદાચ બે વેણ મારે તો કાયર ન થવું, મહારાજે બહુ સુંદર વાત મહારાજ કે કોઈ દિવસ મનમાં અમારું શું થશે એવો સંકલ્પ ન કરવો અને કાયર ન થવું, કારણ કે એના માટે તો છતે દેહે જેને સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ હોય જેને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિની પ્રાપ્તિ થઈ હોય એના માટે તો છતે દેહે અક્ષરધામ છે એનું બળ રાખી અને ભગવાનને ભજતા રહેવું, ભગવાનને રાજી કરતા રહેવું અને બીજી કોઈ અપેક્ષા પણ ન રાખવી. એક ભગવાનને રાજી કરવાની જો જીવનની અંદર ધ્યેય અને જો તમન્ના હશે તો બાકી આપોઆપ બધું મળવાનું છે એમાં પણ શંકા ન રાખવી. માટે આજનો દિવસ આપણા માટે ખૂબ ખૂબ મહત્વનો દિવસ છે, કારણ કે કાયમે સવારે પણ વાત કરી હતી કે આવા ભૌતિક દેશની અંદર મોત શોકના સાધનો તો હજારો પણ મળે છે, પણ આત્મને જે કીધું ને અંતઃકરણમાં શાંતિ કરાવે એવું સાધન આજે આપણને આ કથાના માધ્યમથી પ્રાપ્ત થયું છે. અને એ સાધન, એ ભગવાનનું સ્વરૂપ, એ આપણા હૃદયમાં અખંડ વાસ કરીને રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. વાલા ભક્તો, ખૂબ ખૂબ આનંદ સાથે આ મહોત્સવને આપણે ખૂબ બે દિવસ હજુ કથા સાંભળવાની છે, અને એની અંદરથી ભગવાનના ચરિત્રોમાંથી ખુદ ભગવાનનો મહિમા સમજી અને જીવનમાં દ્રઢ કરીએ એ જ સૌને ભલામણ કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી તમને સૌને હૃદયથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.